તારીખ 18/9/1980 પૂજ્યબેન શ્રીના વચનામૃત બોલ નંબર 13-18 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 5.
સ્વરૂપની ભાવનામાં વિશેષ ભાવનામાં, ઘણી ભાવનામાં આવું જે જોર છે, આત્મ પ્રત્યે બળ છે, એ ખેંચાણ છે, એ જોર પકડે છે. એ જોર વધતું 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 કોઈ એવો અપૂર્વ પરાક્રમનો સમય આવે છે ત્યારે એને નિર્વિકલ્પ દશામાં શુદ્ધાત્માનો અનુભવ થાય છે, એને સમ્યક દર્શન કહે છે. એ પૂર્વ ભૂમિકાનો વિષય છે. જ્ઞાનીઓને જે અનુભવ થયો છે એ અનુભવનું વર્ણન કરે છે, પોતાના જ અનુભવનું વર્ણન કરે છે. અને ફરી વિધિ પ્રકાર અનુભવ એ બધા અનાદિ અનંત બધા જીવોને સરખો હોય છે, એમાં કોઈને બીજી રીતને બીજો પ્રકાર હોય છે એવું બધું. કે પોતાની વાત કહો કે સર્વજ્ઞાની ની વાત કહો, બધી એક જ છે, જુદી જુદી છે. સાથે સાથે ભાવનાની વાત શું કહેવું છે કે એક પરિણમનમાં સમ્યક દર્શનની ભૂમિકાના એક પરિણમનમાં, ભૂમિકાના પરિણમનમાં એક તો જોર હોય છે, અસ્તિત્વ સંબંધીનું જોર હોય છે, એટલે અસ્તિત્વનું જોર હોય છે એમ કહેવામાં આવે છે, અને સાથે સાથે ભાવના પણ હોય છે. ભલે ભૂમિકાની દશા વિકલ્પ વાળી છે તો પણ વિકલ્પ ઉપરાંત આ બે વાત એમાં સવિશેષ છે. એ તો આત્મભાવના ઘણી છે, ઘણા ભાવ આવે છે, ભાવ ઘણો આવે છે એમ નથી કહેતા. મારા સામાન્ય શબ્દમાં એમ કહી શકાય તમારા ઉપર અમને બહુ પ્રેમ છે, બહુ લાગણી છે. અન્ય ચીજ છે ને, અન્ય વ્યક્તિ છે એટલે બહુ પ્રેમ છે, બહુ લાગણી છે એમ કહેવામાં આવે છે. અહીંયા આત્માને આત્મા પ્રત્યે ઘણો ભાવ આવે છે. એવી જ કોઈ પોતાના રુચિનો પ્રકાર છે ને, એમાં રુચ તો વિષય છે. આત્મા પોતાનું સ્વસ્વરૂપ એટલે પોતાને રુચ તો વિષય છે. એટલે વિકલ્પના કાળમાં ભલે આત્મા સંબંધીના વિકલ્પ હોય તો પણ એમાં ભાવના ઘણી છે, એનો અર્થ એ થયો કે તત્વજ્ઞાનની વિચારધારામાં સમ્યક દર્શન પામનાર જીવને વિકલ્પ છે, અને તત્વજ્ઞાનની વિચારધારામાં સમ્યક દર્શન નહીં પામનાર જીવને પણ વિચાર છે. એ તો તત્વજ્ઞાનનો જ વિચાર છે ને, તો ફેર શું છે એમ જોવામાં આવે, એમ વિચારવામાં આવે. તો ફેર એ છે કે એકને ઘણી ભાવના છે ને એકને ભાવના નથી, નહીવત છે. એ તો એમ કે આત્માનો વિચાર કરે છે તો ભાવના તો હશે ને, કે નહીવત છે. એકને ભાવના છે નહીં એમ કહીએ તો ચાલે, ને એકને ઘણી ભાવના છે એમ કહેવું પડે. ભાવના છે એમ નહીં પણ ઘણી જોરદાર ભાવના છે, તીવ્ર ભાવના છે, એવી સ્થિતિ છે. એને સહજપણે પુરુષાર્થ આત્મ પ્રત્યે ચાલુ થઈ ગયો એનો પ્રયાસ પણ જોરદાર છે. ભાવનાની ઉગ્રતા હોય તો સાચું આવવાનો અવકાશ છે. આ એક મુમુક્ષુના સંબંધિત સિદ્ધાંત છે કે મુમુક્ષુને જો ભાવના ન હોય તો એ જીવનો આત્મકાર્યમાં વિકાસ થાય નહીં. જેટલી ઉગ્ર ભાવના, ભાવનામાં જેટલી ઉગ્રતા એટલું એને સત્ય સ્વરૂપ નજીક છે, પોતાનું સ્વરૂપ નજીક છે. અને જેને ભાવના નથી, માત્ર ક્ષુક્ષ્મ છે, એનું જ્ઞાન લુખું છે એમ કહેવામાં આવે છે. એ લુખા જ્ઞાન વાળો ગણાય છે, કેમ કે જ્ઞાન સાચું જ્ઞાન, યથાર્થ જ્ઞાન ભાવનાનું અને ભક્તિનું ઉત્પાદક છે. યથાર્થપણે જ્યાં ભક્તિ આવતી નથી એનું કારણ એના જ્ઞાનની સમજણમાં પણ યથાર્થ નથી. એટલે લાક્ષણિક પદ્ધતિથી વાત લીધી કે ભગવાન તું મુક્તિ તો જલ્દી દઈ દે છો પણ ભક્તિનો લોભ શું કરવા કરે છે. અત્યારે તો ભક્તિની જરૂર છે, ભક્તિ હશે તો મુક્તિ આવશે. અહીં તો પણ એ જોઈએ ને, અહીં તો કઈ સીધી તો મુક્તિ આવે એવું છે નહીં. અહીં એવું કઈ પદ્ધતિ એમ તો શિક્ષણ બતાવે. એ કાળમાં કે અત્યારના કાળમાં ભણતા છે જીવને સૂક્ષ્મ થોડો ઓછો હોય તો એની બહુ તકલીફ નથી. બુદ્ધિ ઓછી દેખાય, સૂક્ષ્મ ઓછો લાગે તો એનો કઈ બહુ વાંધો નથી. પણ ભાવના એની બરાબર હોવી, જેટલી ભાવનામાં ઉગ્રતા, જેટલી જીવ ભાવના વાળો એટલો એને આત્મપ્રાપ્ત નો અવકાશ વિશેષ છે. ભાવના વાળો નહીં રહી જાય, સૂક્ષ્મ વાળો રહી જશે. અથવા તો સમજણનો ની યથાર્થતામાં ભાવના ઉત્પન્ન થવી અનિવાર્ય છે. ભાવના ઉત્પન્ન ન થાય એવું કદી બને. યથાર્થ સમજણ આવે તો એ જરૂર ભાવનાને ઉત્પન્ન કરે અને કરે છે. આમ તો એક પ્રસિદ્ધ વાત એવી છે કે જ્ઞાન છે ફલમ વિરક્તિ, જ્ઞાન નું ફળ છે વિરક્તિ છે. પણ એ તો નાસ્તિથી વાત છે. પર પદાર્થ પ્રત્યેનો આસક્તિના ભાવનો અભાવ એને વિરક્તિ કહે છે. જ્ઞાનના ફળમાં પર પદાર્થ પ્રત્યે આસક્તિ આવે છે, અનાશક્તિ આવે છે. કેમ કે એને પર પદાર્થમાં સુખ દેખાતું નથી એટલે એને આસક્તિ થતી નથી. પણ એ તો પરની અપેક્ષાની વાત છે, પર પદાર્થની અપેક્ષાથી એ વાત છે. જો એ જ્ઞાનને સ્વપદાર્થની અપેક્ષાથી જોવામાં આવે તો જ્ઞાન નું ફળ ભક્તિ છે. ભક્તિ એટલે ભાવના છે. જે જ્ઞાનમાં પોતાનું સ્વરૂપ જણાય, એ જ્ઞાનમાં પોતાના સ્વરૂપનો અપૂર્વ આનંદ મહિમા આવ્યા. ભાવના કહો, ભક્તિ કહો, વિકાસ છે. જેને માત્ર બુદ્ધિ ની દોડ છે જાણવું ક્યાં ક્યાં શું શું કેમ છે, એને આ એક સૂચના છે. અથવા તો એવા જીવ માટે સમજવા યોગ્ય છે કે એ રીતે આત્માનું કાર્ય થશે. સૂક્ષ્મ લઈને આવ્યો હશે તો થોડું જાણ પણ વધશે, પણ એ લુખું જ્ઞાન આત્માને કાર્યકારી થશે. ન હોય અને ઉગ્ર ભાવના ન હોય તો એનું ફળ સાચું આવશે નહીં, એનું ફળ ખોટું આવશે, વિપરીત આવશે. ખોટું આવશે એટલે વિપરીત આવશે. આમ તો વાણી જળ છે, છતાં એ જળ વાણી નો પણ કેટલો મહિમા કર્યો છે. ખરેખર તો એ દ્વારા આત્માનો મહિમા કર્યો છે. જો એમની વાણીનો આટલો મહિમા તો એમનો કેટલો. જે શ્રીમંત શેઠ નો ચૈતન્ય ના મહિમા ની તો શી વાત કરવી, એટલો એમને જિનેન્દ્રદેવ ના સર્વજ્ઞપણાના વિતરાગપણાના મહિમા એમને કેટલો આવતો હશે. શું એમની વાત કરવી, જે મહિમા એમનો એમના ભાવમાં છે એ કોઈ કહેવાની ચીજ છે? બધા કહી શકાય છે. કોઈ સામાન્ય માણસ ને પૂછે કે તમને ઉધરસ આવતી હતી એનું વર્ણન કરો, એ કઈ વાણી થી કહેવા બેસે તો કઈ એનું પૂરું પડતું પૂરું કહેવાતું નથી. મિત્ર, વાત તો એક શક્તિ ની હોય છે, સ્વસંવેદનમય પ્રકાશ શક્તિ. આટલા શબ્દો હોય ખાલી, સ્વસંવેદનમયી પ્રકાશ શક્તિ, એટલું જ વિશેષણ હોય. પણ એમાંથી એટલું ઉખડી ઉખડીને ભાવ કાઢે છે અંદરથી, આત્મા ઉખડે અંદરથી, કે કલાક બે કલાક કહેતો પણ એમ લાગે કે આ હજી પૂરું કહેવાતું ઘણું રહી જાય છે. વિશેષ એવો છે. જ્ઞાન વૈરાગ્ય રૂપી પાણી અંદર સિંચવાથી અમૃત મળશે, તારા સુખ નો ફુવારો છે. જ્ઞાન ને વૈરાગ્ય રૂપી પાણી, જ્ઞાન ને વૈરાગ્ય ના ભાવો, એનું વારંવાર નું સિંચન, વારંવાર નું પરિણમન, એ થતાં આત્માનું આનંદ અમૃત મળશે. અમૃત મળશે એટલે આત્માનું આનંદ અમૃત મળશે, કે જે આનંદનો અનુભવ થતા એના જન્મ મરણ છૂટી જાય. ફરી ફરીને જન્મ જન્મવાના દુઃખ, ફરી ફરીને મરણના દુઃખ, એ પણ બહુ ભાગ મરણ તો અસાતા વેદના નિમિત્તે જીવોને થાય. આંખના રોગ આવે, ભયંકર રોગ આવે, અનેક જાતની પીડાઓ થાય, છૂટશે. અમૃત એટલે સુખયુક્ત છે, સુખામૃત. આત્માના સુખ ને સુખામૃત કહેવામાં આવે છે. એ જગતના કહેવાતા સુખ જેવું સુખ નથી કે જેમાં આકુલતા થાય અને થાક લાગે, એવું સુખ છે. પશ્ચાત દુઃખ તે સુખ નહીં. જેને છેડે દુઃખ નો અનુભવ થાય એને સુખ નામ શું કહેવું? એ સુખ નથી પણ સુખની ખાલી કલ્પના કરેલી, દુઃખમાં સુખની કલ્પના કરેલી. સુખ કેવું? અંદર સિંચવાથી અમૃત મળશે, તારા સુખ નો ફુવારો છૂટશે. રાગ સિંચવાથી દુઃખ મળશે, બે સિંચવું સિંચવું લીધું. આ સિંચે છે એટલે નથી કહેતા ભાઈ આ વૃક્ષને પાણીનું સિંચન કરજો તો વૃક્ષની વૃદ્ધિ થશે. સિંચન કરવું એટલે વારંવાર પાવું, વારંવાર પાણી પાવું, એને પાણ કહે છે. પાણ ઘણા પાણ પાય એ વનસ્પતિનો ઉછેર થાય છે. એને સાહિત્યની ભાષામાં એને સિંચન કહેવામાં આવે છે. તારા સુખને પ્રગટ કરવા અર્થે તું તારું જ્ઞાન, આત્મા સંબંધીનું જ્ઞાન અને પર સંબંધીનો વૈરાગ, પરનો રસનો અભાવ અને સ્વરસનો જમાવ બે એક સાથે થાય છે. વરરસ એમ નેમ જળવાય રહે અને આત્મરસનો જમાવટ થાય એવું કદી બનતો નથી. જો આત્માનો રસ જામે તો પરરસ ઉડ્યા વિના રહે નહીં. એ રીતે જ્ઞાન અને વૈરાગ, જ્ઞાન છે એ સ્વરસ છે, વૈરાગ એ પરરસનો અભાવ સૂચવે છે. એનું વારંવાર પરિણમન થવાથી, અનેક વાર પરિણમન થવાથી, યથાર્થ પ્રકારે અભ્યાસ થવાથી અંદર માંથી સુખ પ્રગટે છે, આત્માના સુખ સ્વભાવ માંથી સુખ પ્રગટે છે અને સાદી અનંત કાળ પર્યંત અનંત સમાધિ નું સુખ રહે છે. અનંત અનંત સમાધિ સુખમાં. માટે જ્ઞાન વૈરાગ્ય રૂપી જળનું સિંચન કરી મુક્તિ સુખરૂપી અમૃત મેળવ. તેથી જ્ઞાન અને વૈરાગ્ય રૂપી જળનું સિંચન કરીને બે પડખાલી લીધા જ્ઞાન વૈરાગ્યમાં. સ્વરૂપ નો રસ કેળવ, જ્ઞાન દ્વારા આત્મરસ કેળવ, વૈરાગ દ્વારા પરરસ ને ટાળી દે, પરરસ નો અભાવ કર. એ પ્રકારના પરિણમનથી એક જ પર્યાય છે. જે પર્યાયમાં સ્વરૂપ નો રસ છે એ જ પર્યાયમાં પરરસ નથી. એટલે જ્ઞાન ને વૈરાગ બે જુદી જુદી અવસ્થા નથી, પણ એક જ અવસ્થાના બે પડખા છે. એ વસ્તીનું છે ને એક મુક્તિ સુખરૂપી અમૃત મેળવ. મુક્તિના સુખ નું અમૃત મેળવ. કે જે મુક્તિના સુખ નું અમૃત મેળવતા ફરીને જન્મ મરણ નો જીવને પ્રસંગ આવતો નથી. અનંત જીવો એ મુક્તિ સુખરૂપી અમૃત ને પ્રાપ્ત થયા છે અને હજી અનંત આ થશે. એમ કહેવા પાછળ આશય છે કે તું પણ મુક્તિ સુખરૂપી અમૃત ને પ્રાપ્ત કરી શકો એમ છો. ઘણા થયા એટલે તું ન થાય કઈ વાત રહેતી નથી. ઘણા થવાના છે એટલે તું થઈ શકો એમ છો. ફક્ત તારી તૈયારી જોઈએ. વેપાર કરે તો એમાં પાછો ન ઉપરે. એમ વૃક્ષનું મૂળ પકડવાથી બધું હાથ આવે છે, તેમ જ્ઞાયક ભાવને પકડવાથી બધું હાથ આવશે. શું કહે છે કે વૃક્ષનું મૂળ સાજું હોય તો એ પાંગરીને એના ફળ સુધી એ વૃક્ષમાંથી એના ફળ પ્રાપ્ત થાય છે. એ ફળ આવે એટલે બધું આવી ગયું. કેમ કે એને થડ થાય, ડાળા થાય, પાંખડા થાય, ફૂલ થાય ને ફળ થાય. એ ફળ ની અંદર તો બધો પ્રોસેસ એમાં આવી ગયો એટલે બધું પ્રાપ્ત થઈ જશે. એમ અંદર મૂળમાં જે જ્ઞાયક સ્વભાવ છે એ જ્ઞાયક સ્વભાવનું ગ્રહણ થવાથી બધું હાથ આવશે. અનંત ગુણ નું પરિણમન વિકાસ પામીને પૂર્ણ થઈ જશે. મુક્તિરૂપી ફળ આવશે. જ્ઞાયક ભાવને પકડવાથી એ મૂળમાં છે, સ્વભાવ છે ને, એ મૂળ ચીજ છે, વસ્તુની એ મૂળ સત્વ છે. દ્રવ્ય ગુણને પર્યાયમાં જે સ્વભાવ છે એ આખી વસ્તુનું મૂળ સત્વ છે. એને ગ્રહણ કરવાથી એ સંબંધીનું બધું હાથમાં આવે. સુપરિણામ કરવાથી કાંઈ હાથ નહીં આવે. કહેવાની જરૂર નથી કે અશુભ પરિણામ કરવાથી કાંઈ હાથ આવશે, પણ શુભ પરિણામ કરવાથી પણ કઈ હાથ આવશે નહીં. કેમ એમ કે છે કે જીવ શુભ પરિણામ કરીને છેતરાઈ જાય. એમ થાય છે હું આટલા આટલા શુભ પરિણામ કરું, બીજાને મદદ કરું છું અને જેટલી બને બની શકે એટલી દયાદાનમાં મારી શક્તિ વાપરું છું. કે છે કે એમાં કાંઈ હાથમાં નહીં આવે. દુનિયા જ્યાં એમ કહે કે આ બધું ધર્મ ધર્મનું કાર્ય છે. જૈન દર્શન એમ કહે છે કે મારી ધર્મ કોઈ અલૌકિક બીજી ચીજ છે. લોકો જે આચરણ કરે છે એ લૌકિક આચરણમાં ક્યાંય ધર્મ છે. આપે તો કાંઈ હાથ નહીં આવે. એટલે કે તને અંદરથી આત્મ શાંતિ પ્રગટ થશે નહીં, કાંઈ હાથ નહીં આવે. માણસ એમ કે પુણ્ય કરે તો પુણ્યના ફળ તો મળે ને, એમાંથી કાંઈ આત્માની શાંતિ આવતી નથી. સુપરિણામ કરવાથી કાંઈ હાથ નહીં આવે. જો મૂળ સ્વભાવને પકડ્યો હશે તો ગમે તે પ્રસંગો આવે તે સમયે શાંતિ અને સમાધાન રહેશે. જ્ઞાતા દ્રષ્ટા પણ રહી શકાશે. શું એક સિદ્ધાંત લીધો છે અહીંયા કે આત્માનું જે મૂળ જ્ઞાયક સ્વરૂપ છે એ સ્વરૂપનો જેને અનુભવ થાય છે એને સ્વભાવને પકડ્યો એમ કહેવામાં આવે છે. એવા સ્વરૂપના જ્ઞાન, સ્વરૂપજ્ઞાની આત્મજ્ઞાની જીવને બહારમાં અનેક પ્રકારના કહેવાતી પ્રતિકૂળતાના પ્રકારો સંયોગમાં ભજે છે, તો પણ એ સંયોગનો જ્ઞાતા દ્રષ્ટા રહે છે, એને શાંતિ અને સમાધાન રહે છે, અંદરથી એ ઉખડી જતો નથી, બહુ મોટી વાત છે. આપણે વિચારીએ વિવિધ માણસને વિવિધ ના થાય, ભાઈનો હાથ કપાણો ત્યારે પણ ખબર કાઢવા આવતા એમ સદા સમજ એવો આવતા એને એમ થતું આપણે આવ્યો હોય નથી, આવ્યો હોય કરતા એમ આવ્યો હોય આ થતી હોય તો આમાં રૂપિયા કેટલા કામમાં આવે ગયો, એની નોટોના બંડલ બાંધી દઈએ જ્યાં વેદના થતી હોય તો અંદરથી કાંઈક વેદના મટાડે કે ન મટાડે, ન મટાડે સોનું ચાંદી ઝવેરાત એ બધું લટકાડી દઈએ તો એમાંથી કાંઈ વેદના મટવાનું કારણ બને? આ ડાક્ટર ઇન્જેક્શન ઘેન ના મારે છે પણ ઘેન ચડતું નથી, એમ કે વેદના થતી હોય ને એવું ભાઈ સાધનો બેકાર છે. એક એનું જ્ઞાન એવી ચીજ છે કે અંદર થી શાંતિ ને લાવે, માણસ પોતાના જ્ઞાયક સ્વભાવ ને પકડીને જ્ઞાતા દ્રષ્ટા પણ રહી શકે તો અંદરની જે શાંતિ છે એને ક્યાંય અસમાધાન થવા દીધી? એ વાત તો શું છે કે જે જ્ઞાયક સ્વભાવ ને પકડે છે બીજા સંયોગો જે ઉપસ્થિત સંયોગો છે એનાથી પોતાના આત્માને ભિન્ન અનુભવે છે, બસ ભિન્ન પડી ગયા પછી એને કઈ લેવા દેવા નથી. ગામમાં મરણું થાય એનું આને કઈ હના હુતક આવતો નથી. આપણામાં તો રોજ મૃત્યુ નો અવસાન નોંધાવે પણ એ કઈ એને કઈ લેવા દેવા હોતી એમ અંદર માં નાયક ને ગ્રહણ કરીને જે આત્મા પરથી ભિન્ન અનુભવ માં આવ્યો એને સંયોગ ની પ્રતિકૂળતા નો સંબંધ એને લાગુ પડતો, ખરાશ થઈ ગઈ વાત એને માટે એને સમાધાન એમ આવે છે. સમાધાન શબ્દ લીધો છે ને શાંતિ ને સમાધાન, સમાધાન એમ આવે છે કે આ મારાથી જુદું છે એટલે એ નુકસાન મારામાં નથી. સમાધાન તો એને નુકસાન માનીને કર્યું છે પણ એ નુકસાન ખરેખર કાંઈ આ આત્માને લાગુ પડતું નથી. જે કાંઈ ભીનું છે તે સંયોગમાં ભીનું છે, પરદ્રવ્યમાં ભીનું છે, શરીરમાં ભીનું છે કે આત્માથી બહાર ગમે ત્યાં ભીનું છે, એમાં આ આત્માને કાંઈ નુકસાન થતું નુકસાન નથી અને આ આત્માને કોઈ સંબંધ નથી. જુદો હોવાથી ભિન્ન છે એને કઈ સંબંધ છે નહીં નહીં વાત. જ્યાં એને જુદાપણું જણાય છે અથવા વસ્તુ જુદી છે એવું વાસ્તવિક જ્ઞાન જ્યાં કામ કરે છે ત્યાં એને તત્સંબંધી આકુલતા ઉત્પન્ન થતી અને સ્વભાવની શાંતિ તો સ્વભાવના ગ્રહણમાં સહજ જ ઉત્પન્ન હોય છે. અશાંતિની ઉત્પત્તિ નથી અને શાંતિની ઉત્પત્તિ છે, પછી એને કાંઈ તકલીફ છે જ્ઞાતા દ્રષ્ટા થઈ ગયો, જાણનાર રહી ગયો. જે કાંઈ બને છે એનો એ સાક્ષી છે, જાણનાર તરીકે સાક્ષી છે, એને એમાં કાંઈ લેવા દેવા છે એને પક્ષકાર હોય એને સુખ દુઃખનો અનુભવ છે, સાક્ષીને સુખ દુઃખનો અનુભવ નથી. એ તો હોય એવું જાણે બસ, એને જ્ઞાતા દ્રષ્ટા કહો એને સાક્ષી કહો બહુ મોટી વાત છે. થાય ને એવી કલ્પના થાય કે હવે પ્રતિકૂળતા આવી પડશે ત્યાં શરીર ઉપર અસર થવા લાગે, મગજ ઉપર અસર થાય તો કોઈ ગાંડો થાય પકડે, તો ગમે તે બહારમાં પરિસ્થિતિના ફેરફાર થાય એની શાંતિમાં ફેર પડે. વૈચારિક તૈયારી ઘણી હોય છે, પરિણામની તૈયારી તો બહુ ઠોસ હોય છે, અંદર છે, પણ વૈચારિક તૈયારી પણ એની જરૂરથી હોય કે સામે મૃત્યુ દેખાય એટલે એને ખબર પડે કે આ નાળનો ધબકારો ફર્યો છે, પણ એની શાંતિનો ધબકારો ફરતો શાશ્વત છે, શાશ્વત છે, કાયમી ચીજ છે, એનું જોર હસ્તી ને કોઈ થી કઈ થઈ શકે એવું ગજબ છે મારું અસ્તિત્વ. ડાક્ટર તો બિચારા શું કરે, હવે મર્યાદિત છે, ભણ્યા હોય એટલો સ્ત્રી દ્રવ્ય ઉપર રાખવાની છે. વિકલ્પો આવે પણ દ્રષ્ટિ એક દ્રવ્ય ઉપર છે. જેમ પતંગ આકાશમાં ઉડે પણ દૂર હાથમાં હોય એ દૃષ્ટાંત છે, તેમ ચૈતન્ય છું એ દ્રષ્ટિનો દૂર હાથમાં રાખો. વિકલ્પ ને પતંગની ઉપમા આપે છે, પતંગ ભલે ઘણે દૂર સુધી ઉડતો હોય તો પણ અહીંયા હાથમાં દૂર છે, કંટ્રોલ બધું અહીંથી કરવામાં આવે છે. ભલે 1000 મીટર સુધી દોરી છોડી દીધી હોય પણ અહીંયા એને ગુલાટ ખવડાવી હોય તો અહીંથી ઊંચે લઈ જવો હોય તો એના માટે એને કે અહીંયા ગલુટિયા ખાવા પડતા નથી. દોરી હાથમાંથી ગલુટિયું ખાય તો ઉપર પતંગ ગલુટિયું ખાય એમ નથી, બરાબર છે ને? એની કળ હાથમાં છે. એમ વિકલ્પ નો પતંગ ભલે ગમે એટલો જાય, નાની ને પણ ચારિત્રમો અનુસાર વિકલ્પ નો પતંગ કદાચ કલ્પના મને ગગનમાં ચાલ્યો જાય, પણ દ્રષ્ટિનો દોર એને સાબુત છે. દ્રષ્ટિ છે એ સ્વભાવ ઉપરની જરા પણ ખસતી નથી. દ્રવ્ય ઉપરની દ્રષ્ટિ એક સમય માટે પણ દ્રવ્યને છોડીને ક્યાંય જતી, એટલે જે કલ્પનાનો પતંગ છે એનું કાંઈ બળજોરી ચાલતી. એ બિચારા વિકલ્પ આસ્તે આસ્તે ખલાસ થઈ જવાના. સુગંધી એક વાર એવી વાત કરી કે રાગ ટળતો જળતો દેખાય છે, રાગ વિકલ્પ લીધો છે, રાગ થી વાત આ રાગાંશ છે એ પ્રત્યક્ષપણે ગળતો જાય છે, ટળતો જાય છે, જર્જરિત થતો જાય છે. છે એટલે છે કેમ એ પ્રશ્ન નથી, છે એની સ્થિતિ શું છે કે એની સ્થિતિ મરણની નજીક જવાની જવા ખાતે છે. પરિવેશ રાગ હવે જીવતો નથી, આધાર મૂક્યો એ કલ્પના કોઈ છે, રાગ તો કલ્પના માત્ર છે, અને દ્રષ્ટિનું બળ જે કામ કરે છે એનું બળ કોઈ અસાધારણ છે. એટલે એ રીતે વાત લીધી છે કે દ્રષ્ટિ દ્રવ્ય ઉપર રાખવાની છે, અથવા મોક્ષ માર્ગી જીવ ધર્મી જીવ દ્રષ્ટિ દ્રવ્ય ઉપર જ રાખે છે, રાખવાની છે એટલે દ્રવ્ય થી દ્રષ્ટિ છોડતા નથી. વિકલ્પો આવે, નાની ને પણ વિકલ્પ આવે છે, ઉદય અનુસાર વિકલ્પ કાર્ય કરે છે, તો પણ દ્રષ્ટિ એક દ્રવ્ય ઉપર છે. ઇતિહાસમાં તો અનેક પ્રકારના ચિત્ર વિચિત્ર દાખલા છે. રામચંદ્રજી પક્ષી ને પૂછે એ તો ઠીક છે કે જીવડા છે, પણ વનસ્પતિ ને વૃક્ષ ને પૂછે ક્યાંની પૂરતી સીતા નીકળી છે, જે જીવી છે એ સીતા ઉપર નો એટલો રાગ છે, ત્યારે એ સીધા ઘરે આવે છે ત્યારે પછી એને અમીન જંગલમાં મોકલે છે, તારથીને કહે છે મૂકી દીધી આવતો એને અહીંયા અયોધ્યામાં એનું કામ અત્યારે. સાયક સમ્યક દ્રષ્ટિ ચરમ શરીરી છે અને વિચક્ષણતામાં જગતની 72 કળા સાધ્ય છે. એને
હવે
આવો હવે કે ઝાડને પૂછે કુટુંબમાં દ્રષ્ટિનો દોર છૂટ્યો એ વસ્તુ સમજાવી જલ્દી. લોકોને બહારની ચર્યા દેખાય છે, બાર બારેલી પરિણતિને દ્રષ્ટિ છે, એ લોકોની દ્રષ્ટિનો વિષય થઈ શકતો નથી. ચૈતન છો એ દોર હાથમાં રાખવો એટલે કે જે ધર્મી છે એને એ દોર હાથમાં રહે છે. વિકલ્પો આવે, વિકલ્પના સ્વકાળમાં વિકલ્પો આવે એનું કઈ નહી, એની કઈ બહુ મહત્તા છે નહી. પણ કહેતા એની કઈ મહત્તા નથી એમ લઈ લેવું. પણ ચૈતન તત્વ તે હું છું, પરંતુ ચૈતન તત્વ તે હું છું એવો વારંવાર અભ્યાસ કરવાથી સ્વરૂપ રસની દ્રઢતા થાય. એ જ્ઞાનીના પરિણામ ઉપરથી એનું અનુકરણ કેમ કરવું એ વિષય આમાં લીધો છે. જેને દ્રષ્ટિ દ્રવ્ય ઉપર છે એને તો દ્રવ્ય ઉપર જ રહે છે, નથી એને એમ કે છે કે દ્રષ્ટિ દ્રવ્ય ઉપર રાખવાની છે. ભલે તને વિકલ્પ આવશે એમ કે છે, વિકલ્પ વિકલ્પના કાળમાં આવશે, પણ તું અંદરમાં હું ચૈતન્ય સ્વરૂપ છું એનો તું હું ચૈતન્ય છું એમ ચૈતન્ય સ્વભાવ ઉપરના જોરનો વારંવાર અભ્યાસ કરજે. જોર તારું હું ચૈતન્ય સ્વભાવી છું એ બાજુનું તારું જોર આવવું જોઈએ પરિણામમાં, અને એ જોર કરતા એને દ્રઢતા થાય છે, સ્વરૂપ રસ વધે છે, અનુભવ સુધી પહોંચી જાય છે. એ પણ માર્ગદર્શનનો પોઈન્ટ છે, 18 નંબરનો માર્ગદર્શનનો વિષય છે. નહીં તો માણસને એમ થાય છે પણ આ વિકલ્પ આવે છે ને, આ રાગ થાય છે ને, આ વિકલ્પ થાય છે ને, વિકલ્પ ભલે આવે તું વિકલ્પમાં જોર મારીશ ને, વિકલ્પમાં જોર ખાઈશ ને, અથવા જે તે પ્રસંગમાં જે તે ઉદયને અનુસરીને વિકલ્પ હોય એમાં તીવ્ર રસે પરિણમીશ નહીં. તીવ્ર રસે તું ત્યારે પરિણમીશ નહીં કે જ્યારે તને એની કિંમત હશે નહીં, ત્યારે એની કિંમત રાખીશ તો રસ આવ્યા વિના રહેશે નહીં. પણ કિંમત એની ઉડાડી દેવા જેવી છે, કેમ કે આત્માને કોઈ શાંતિનું કારણ થતું નથી, ઉલટાનું અશાંતિનું કારણ છે. એ અશાંતિના કારણને વધુ કિંમત આપવી અને ચૈતન્ય સ્વભાવ તરફના જોરને ટાળી દેવું, જોર ન ઉત્પન્ન થવા દેવું, એ તો એકલો અવિવેક છે, એમાં કાંઈ વિવેક રહેતો નથી. અહીંયા માર્ગદર્શન આપે છે, ભલે વિકલ્પ આવે, મંદરસથી વિકલ્પને તો જવા દેજે, એની સામે જોઈશ નહીં. જોર આપજે કે હું ચૈતન તત્વ છું એમ વારંવાર જોરનો અભ્યાસ કરજે. એ વિકલ્પ નથી લ્યો, વિકલ્પ ઉપર દ્રવ્યને અનુસરી છે, જોર ચૈતન બાજુનું છે, એ જોરનું જોર છે એ વિકલ્પ નથી એમ કે એ રસ છે, સ્વરૂપ રસ છે, એની દ્રઢતા થતા એને અનુભવ સુધીનું કાયર થાય.